أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجه وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وآل محمد وعجل فرجه رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي السلام عليكم ورحمة الله وبركاته آج تھی اپنی چرچا سورۃ التکویر اوپر چالو تھشے آ قرآن مجید نو 81st سورا چھے 81st سورا અને 29 આયતો છે 29 વર્સીસ આ સૂરા જુઝુલ અમ્મામાં છે આપણે જેને નાનું કુરાન કહીએ છીએ છેલ્લા સિપારામાં છે તકવીરનો અર્થ થાય છે ફોલ્ડિંગ અપ અથવા તો વાઇન્ડિંગ અપ અને ગુજરાતીમાં એને કહેવાય છે વીંટી નાખવું એટલે કંઈક વસ્તુ પાથરેલી હોય એનું કામ પતી જાય તો વીંટી નાખવું જેવી રીતે સાદરી આપણે પાથરીએ એનું કામ થઈ જાય તો આપણે સાદરીને વીંટી નાખીએ છીએ એક્ઝેક્ટલી એવી જ રીતે તકવીરનું મિનિંગ થાય છે આ સૂરા શરૂઆતમાં જે સૂરા નાઝિલ થયા તેમાંથી એક છે અને એના બે સેક્શન્સ છે પહેલો ભાગ લોકોનું ધ્યાન ખેંચે છે કે કયામત જ્યારે આવશે તો તે હિસાબ કિતાબનો દિવસ હશે પહેલા સેક્શનમાં જે આયતો છે એ કયામત જ્યારે શરૂ થશે તે પહેલાંની નિશાનીઓનો જિકર કરે છે કે કેવી રીતે આખી દુનિયા બદલી જશે અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો આ કુદરતી નિઝામ હશે છેલ્લું સેક્શન કાફિરોને એડ્રેસ થાય છે કે જેઓ આપણા આખરી રસૂલના ઉપર ખોટી ખોટી તોહમતો લગાવતા હતા કે માઝલ્લા રસૂલ એક શાયર છે એક મજનું છે મજનૂન એટલે એક ગાંડો માણસ છે આ જાહિલ લોકો કુરાનને સમજતા જ ન હતા કારણ કે તેઓ ક્યારે પણ કુરાનની આયતોને સાંભળ્યા જ ન હતા કુરાનમાં આપણે જોશું તો અમુક સૂરામાં રાઇમિંગ વર્ડ્સ છે પણ તે શાયરી નથી આપણા આખરી પૈગંબર ક્યારે પણ શાયરી નથી લખ્યા તે વખતમાં જે એરબ્સ હતા તેઓ હંમેશા શાયરી લખતા હતા અને ઘણે ભાગે તે શાયરી લડાઈ અને લવના બારામાં હતી સેકન્ડ સેક્શનમાં કુરાનના બારામાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે આયતો નાઝિલ કરે છે તો તેના પહેલાં કસમ ખાય છે જે ઘણી જ એનલાઇટનિંગ છે તેના બારામાં આપણે ચર્ચા કરશું જ્યારે સેકન્ડ સેક્શનમાં પહોંચશું હવે આ સૂરાને સ્ટડી કરવાના ફાયદા કે આ સૂરાને આપણે પડીએ સમજીએ તો આ ત્રણ રસૂલ ખુદાની હદીસો છે રસૂલ કહે છે કે જે લોકો આ સૂરાને સ્ટડી કરે છે તો તેઓને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કયામતના દિવસે શરમથી બચાવી નાખશે જ્યારે તેઓનું અમાલનામું લોકોની સામે ખોલવામાં આવશે બીજું રસૂલ કહે છે કે જેઓને મારી ઝિયારત કરવી હોય કયામતના દિવસે તો તેઓ જરૂર આ સૂરાને સ્ટડી કરે અને ત્રીજી હદીસમાં કહે છે કે જેઓ સુરતુલ અવસા અને સુરતુલ તકવીર સ્ટડી કરશે તેઓ ઉપર અલ્લાહ સુબહાનહુ વ તઆલાની રહેમત અને કરમ હશે, અને અલ્લાહ જો ચાહે તો તમને એ માફ પણ કરી શકે છે. હવે આપણે પહેલું સેક્શન ચાલુ કરીએ. એ દિવસ જ્યારે નજદીક આવશે ત્યારે આખી દુનિયા પૂરી થઈ જશે, કોઈનું નામ નિશાન નહીં રહે. અને એની માટે આ સૂરાની પહેલી 14 આયતો, 14 નિશાનીઓ અલ્લાહ આપે છે. હું તમને અરેબિકમાં પઢી લઉં છું, પછી આપણે એક એક આયત, એક એક વર્સને અને એક એક નિશાનીને ડિસ્કસ કરશું. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇઝ શમ્સુ કુવ્વિરત વ ઇઝ નુજુમુલ કદરત વ ઇઝ જિબાલુ સુયિરત વ ઇઝ ઇશારુ ઉત્તિલત વ ઇઝ વુહુશુ હુશિરત વ ઇઝ બિહારુ સુજ્જિરત વ ઇઝ નુફુસુ ઝુવ્વિજત વ ઇઝ મૌઉદતુ સુઇલત بِأَيِّ ذَنْبٍ قُتِلَتْ وَإِذَا الصُّحُفُ نُشِرَتْ وَإِذَا السَّمَاءُ كُشِطَتْ وَإِذَا الْجَحِيمُ سُعِّرَتْ وَإِذَا الْجَنَّةُ أُزْلِفَتْ عَلِمَتْ نَفْسٌ مَا أَحْضَرَتْ. હવે આપણે દરેક નિશાની ઉપર નજર કરીએ. તમે જોશો આ બધી આયતો ઇઝાથી ચાલુ થાય છે. ઇઝા એટલે વેન, ઇંગ્લિશમાં આપણે કહીએ વેન અને ગુજરાતીમાં જ્યારે. તો પહેલામાં કહે છે ઇઝા શમ્સુ કુવ્વિરત, જ્યારે સૂરજને ફોલ્ડ કરવામાં આવશે, સૂરજને વીંટવામાં આવશે. કવરાનો અર્થ થાય છે કોમ્પ્રેસ કરવું, દબાવી નાખવું. સૂરજને આપણે જોશું તો તેમાંથી ચાલુ ભડકા જ નીકળે છે, કોઈ શખ્સ નજદીક પણ નથી જઈ શકતું. તેની આજુબાજુ સખત ગરમ ગેસીસ છે. પણ જ્યારે દુનિયાનો અંત આવશે ત્યારે આ ભડકા બધા ઠરી જશે. તેની લાઇટ કે જેના થકી આજે આખી દુનિયાને દિવસના અંજવાળું મળે છે તે ઠરી જશે. આજની મોડર્ન સાયન્સે શોધ કરી છે કે આ સૂરજ સ્લોલી ડાર્ક થતું જશે, પણ કુરાન બતાવે છે કે દુનિયા જ્યારે પૂરી થશે ત્યારે સૂરજ ઠરી જશે. પછી આયન નંબર 2માં કહે છે વ ઇઝ નુજુમુન કદરત, જ્યારે આસમાનના જે સિતારાઓ છે તે અંધારા થઈ જશે, તેમાં જે લાઇટ છે તે ચાલી જશે, અને આ સિતારા બધા છૂટા પડી જશે અને એક પછી એક બધા નીચે પડશે આસમાનમાંથી. ત્રીજું કે છે વ ઇઝલ જિબાલુ સુયિરત, જ્યારે પહાડો હાલવા મંડશે. સૈયારાનો અર્થ થાય છે હાલવું. એના ઉપરથી ગાડીને અરેબિકમાં સૈયારા કહેવાય છે. જ્યારે આ પહાડો હાલશે તો તે સ્ટોપ નહીં થાય. બીજી કુરાનિક વર્સીસમાં અલ્લાહ સમજાવે છે કે આ પહાડો જ્યારે હાલવા મંડશે તો એક ટાઈમ આવશે કે એ બધા ભાંગીને ભૂક્કો થઈ જશે, અને એનું જે ડસ્ટ હશે ને આ પહાડનું તે હવામાં ઉડી જશે, કે જાણે કોઈ કોટન વૂલ, કોઈક રૂ જેવી રીતે હવામાં કેવી રીતે ઉડી જાય એવી રીતે આવા પહાડો બધા કણ કણ થઈને હવામાં ઉડી જશે. સુરતુ નવા આયા નંબર 20માં અલ્લાહ કહે છે વસુયિરતિલ જિબાલુ ફકાનત સરાબા, એટલે કે આ પહાડો જ્યારે હાલશે તો તમને લાગશે કે એક અજબ જેવી સાઇટ હશે, કે આવા પહાડો કે જે એટલા જાયજેન્ટિક, એ પહાડો દાખલા તરીકે તમે તસવ્વુરમાં લઈ આવો કિલીમંજારો જેવા કે હિમાલયાઝ જેવા, કે માણસો એને ચડવાની કોશિશો કરે છે, પણ અલ્લાહનો હુકમ થશે તો આ પહાડો પણ હવામાં ઉડી જશે. પછી આયા નંબર 4માં કહે છે વઈઝલ ઇશારુ ઉત્તિલત, જ્યારે પ્રેગ્નન્ટ ઊંટણી શી કેમલ એને છૂટી મૂકી દેવામાં આવશે. પહાડો હલે છે અને જાનવરોને છૂટા કરી નાખવામાં આવશે. તે ક્યારે પણ આપણે દુનિયામાં નથી જોયા, કારણ કે જાનવરો જ્યારે હોય છે તો જરૂર એનો કોઈ રખેવાળ હોય છે કે જે તેને બહાર ફાર્મમાં લઈ જતા હોય છે, પણ ક્યારે પણ જાનવરો છૂટા નથી મૂકવામાં આવતા. ઇશાર છે એને શી કેમલને ઇશાર કહે છે, અને એ 10 મહિનાની પ્રેગ્નન્સી પછી બચ્ચાને જન્મ આપે છે. એરબ્સ લોકો માટે આ બધી ઊંટ અને શી કેમલ્સ જે હતી તેઓ માટે એક મિલકતની નિશાની હતી. રણની મુસાફરીમાં તો કેમલ એ ઘણું જ ઇમ્પોર્ટન્ટ જાનવર છે કે જ્યારે આ બધું ટોટલ બ્રેકડાઉન થાય છે તો જાણે હવે ઇન્સાનને એની મિલકતની પણ પડી નથી, એટલો એ ખોફમાં આવી જશે. પછી આયા નંબર 5માં કહે છે વઈઝલ વુહુશુ હુશિરત, જ્યારે જંગલી જાનવરો એકબીજાને ચોટીને ઊભા હશે. આપણે જોઈએ છીએ જંગલી જાનવરો જંગલમાં હોય છે પણ એ લોકો સાથે હોય છે, પણ ક્યારે એકબીજાને ચોટી નથી જતા. પણ આ જ્યારે બનાવ બનશે તો બધાના દિલોમાં એટલો ખોફ આવી જશે કે એ લોકો છૂટા નહીં પડે, એકબીજાની સાથે જોઈન્ટ થઈને ઊભા હશે. હવે આ જંગલી જાનવરો માટે મુફસ્સિરીનો એક મતભેદ છે કે એ લોકો પૂછે છે કે જાનવરોને શા માટે ઉઠાડવામાં આવશે જ્યારે તેઓમાં તો કોઈ અક્કલ નથી. પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાનમાં ફરમાવે છે કે દરેક જાનવર જે જમીન ઉપર છે અને જે પંખીઓ હવામાં ઉડે છે તે બધાની તમારી જેમ કોમ છે, તેઓની પણ વસ્તી છે, તેઓની પણ એક દુનિયા છે. જેથી જ્યારે ઇન્સાની અક્કલ આનો વિચાર કરે છે તો તેઓ ભૂલ કરે છે, અલ્લાહની સિસ્ટમ અલગ જ છે. આયા નંબર 7માં કહે છે વઈઝલ બિહારુ સુજ્જિરત, જ્યારે દરિયામાં આગ લાગશે. દરિયામાં બે જાતના એક્સ્ટ્રીમલી ફ્લેમેબલ અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ છે, બે જાતના, કે જે જ્યારે જોઈન થાય છે ને તો એમાંથી ભડકા નીકળે. પણ આ બે જે દરિયામાં છે, પણ અલ્લાહએ આ બંનેને આ જ્યારે બંને જોઈન થાય છે તો એ ઠંડા પડી જાય છે, પણ જો એને છૂટા કરવામાં આવે છે તો દરિયામાં આગ લાગે છે. તો અલ્લાહએ આ બંનેને જોઈન્ટ કર્યા છે અને તેના થકી દરિયાના પાણીમાં ઠંડક આવી ગઈ છે અને તેના બંદાઓ માટે સલામતી આવી ગઈ. પણ આ બંનેને છૂટા પાડવામાં આવશે જ્યારે તો દરિયામાં આગ લાગશે અને કયામતની નજીક આ બંને સબસ્ટન્સીસને છૂટા પાડવામાં આવશે. અલ બિહારુ સુજ્જિરત, દરિયામાં આગ લાગશે. પછી વર્સ નંબર 8માં કહે છે વઈઝન નુફુસુ ઝુવ્વિજત, જ્યારે બધા નફ્સને એકબીજા સાથે પેર કરવામાં આવશે. સારા અમલ કરવાવાળાઓને તેના જેવા સારા ઇન્સાનો સાથે જોડવામાં આવશે. જે લોકો ખરાબ લોકો હશે તો તેઓને તેના જેવા ખરાબ લોકો સાથે જોડવામાં આવશે. આજે દુનિયામાં આપણે જોઈએ છે કે બધા મિક્સ છે, પણ સુરતુલ વાકયા વર્સ નંબર 7-10 અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, વકુંતુમ અઝવાજન સલાસા ફઅસ્હાબુલ મૈમના મા અસ્હાબુલ મૈમના વ અસ્હાબુલ મશઅમા મા અસ્હાબુલ મશઅમા વસ્સાબિકૂનસ સાબિકૂન ઉલાઇકલ મુકરબૂન ફી જન્નાતિન નઈમ. તો અલ્લાહ કહે છે કે આ લોકો ડાબી બાજુના લોકો ડાબી બાજુવાળા સાથે જોઈન થઈ જશે, જમણી બાજુવાળાના લોકો જમણી બાજુના સાથીઓ સાથે જોઈન થશે, અને એક ગ્રુપ હશે એટલે જમણીવાળા સારા કામ કરવાવાળા, ડાબી બાજુના લોકો એ ગુનેગાર હશે. પણ બધાથી વધારે સાબિકૂન હશે. સાબિકૂન છે કે જે ઘણા જ આગળ વધી ગયા છે. અને અલ્લાહ કહે છે કે ઉલાઇક સાબિકૂન ફી જન્નાતિ નઈમ, તેઓ તો જન્નત કે જે નેમતોવાળી જન્નત હશે તેમાં એ લોકો હશે. હવે વર્સ નંબર 8 અલ્લાહ કહે છે, વ ઇઝલ મૌઉદતુ સુઈલત, અને જ્યારે તે નાનકડું ઇન્ફન્ટ જે બચ્ચું હજી તો જન્મ્યું છે, છોકરી જેને જીવતી દાટી નાખવામાં આવશે, તેને સવાલ પૂછવામાં આવશે. વ ઇઝલ મૌઉદતુ સુઈલત, મૌઉદા એટલે તરતની જન્મેલી બાળકી. વર્સ 9 કહે છે, બી અઈ ઝન બિન કુતિલત, એને ક્યાં ગુના માટે એને મારી નાખવામાં આવી. રસૂલ ખુદાના જમાનામાં જે એરબ્સ હતા તેઓ ઘણા જ પ્રાઉડ હતા, અને તેઓ માટે દીકરીનું જન્મ ઘણું જ શરમ ભર્યું હતું. તેઓને એક નાનપ લાગતી જ્યારે એના ઘરમાં છોકરી જન્મતી. પણ આ એરબ્સ ભૂલી જતા કે તેઓનું જન્મ કેવી રીતે થયું, એ પણ એક બાઈ એ લોકોને જન્મ આપી. નાનું બચ્ચું કે જે બોલી નથી શકતી તેને જીવતી ડાંટવાથી તે ગુના ક્યારે પણ ઢંકાઈ નહીં જાય, તે જરૂર આખેરામાં ખુલ્લું થશે. કોઈ પણ ગુનો જે છુપી રીતે કરવામાં આવ્યું છે આ દુનિયામાં અને તેને ઢાંકી દેવામાં આવ્યું હોય, તેનો રેકોર્ડ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે રહી જાય છે. એરબ્સમાં ફિમેલ ઇન્ફન્ટ વોઝ રિગાર્ડેડ એઝ એ લાયબિલિટી. એ લોકો સમજતા કે આ જે છોકરી છે એ એક ભાર છે, કારણ કે તે મેદાનમાં જઈને લડી તો નહીં શકે, એટલે બાપને વળી એક બીજા બચ્ચાને ખવડાવવું એ લોકોને ભારે લાગતું હતું. પણ દરેક ઇન્સાનને પોતાના અમલનો હિસાબ દેવો જ ખપશે. આખીરામાં તો જે છુપું છે તે બહાર આવશે. હમણાં જે બહારનું જે છે ને ઓબ્વિયસ એ આપણે જોઈ રહ્યા છે, પણ આપણને સટલની ખબર નથી પડતી કે જે છુપેલું છે. કયામતના દિવસે જે છુપેલું હશે આ દુનિયામાં એ બહાર આવશે, અને જે બહારનો વર્તાવ છે તે સટલ થઈ જશે. એરબ્સ લોકો છોકરીઓને ડાંટવાથી ફેમિલી ટાઈઝ કપાઈ જતી હતી, કારણ કે જો તે છોકરી જીવતી રહી હોત તો તે શું બનત. કયામતના દિવસે જ્યારે આ છોકરીને પૂછવામાં આવશે કે તને ક્યાં ગુના માટે મારી નાખવામાં આવ્યું, અલ્લાહ સુબહાનહુ તઆલા સવાલ કરશે કે ક્યાં ગુના માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને તેના અસહાબોને મારી નાખવામાં આવ્યા. ભલે આજની દુનિયામાં છોકરીઓને જીવતી નથી ડાંટવામાં આવતી, પણ આપણે જોઈ રહ્યા છે કે એબોર્શન કરવામાં આવે છે. જ્યારે છોકરી માના પેટમાં હોય છે તો દે આર એક્સપોઝ ટુ હાર્મ અને કરપ્શન. જ્યારે ઇમામ મુહમ્મદ બાકીર અલ ઇસ્લામને આ આયતમાં આ આયતના બારામાં પૂછવામાં આવ્યું તો ઇમામ જવાબ આપે છે કે જેટલા લોકોને અહેલુલ બેઇતની મોહબ્બતમાં પણ મારવામાં આવ્યા તે પણ બધા ઇનોસન્ટ છે, કેટલા લોકો લડાઈમાં મારી નાખવામાં આવે છે અને દુનિયા તેઓ કંઈ ફરિયાદ નથી કરી શક્યા, પણ એક દિવસ જરૂર આવશે કે જ્યારે તેઓની ફરિયાદ સંભળાશે, કારણ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના ઘરમાં ઇન્સાફ છે. આપણે હવે પછીની આયતો આવતા લેક્ચરમાં ચાલુ રાખશું અને હું તમને હંમેશ મુજબ એક સ્ટોરી કરી અને આજના લેક્ચરને પૂરું કરીશ. દર વર્ષે અહમદના પેરેન્ટ્સ તેના દીકરાને વેકેશનના સમયે તેની દાદીમાના ઘરે લઈ જતા. આ કપલ હોય છે, તેનો એક જ દીકરો હોય છે જેનું નામ અહમદ હોય છે. તે લોકો બે અઠવાડિયા ત્યાં રોકાય તો દાદીમા તો તેના પોતરાને અને તેના દીકરા અને વહુને જોઈને બહુ જ ખુશ થઈ જતા અને બે અઠવાડિયા પછી તે જ ટ્રેનમાં તેઓ પાછા વળતા. એક દિવસ અહમદ તેના મા બાપને કહે છે કે હવે હું મોટો થઈ ગયો છું, આ વર્ષે એમ કરો વેકેશનમાં હું એકલો જ દાદીમા પાસે જઈશ. ફેમિલી બેસીને ડિસ્કસ કરે છે અને મા બાપ પછી કબૂલ કરે છે એને એકલો મોકલવા માટે. જે દિવસે ઉપડવાનું હતું તો અહમદ એના મા બાપ સાથે ટ્રેનના સ્ટેશને પહોંચે છે. એક કમ્પાર્ટમેન્ટમાં અહમદ બેસે છે અને બારીમાંથી એનો બાપ એને શિખામણ આપતો હોય છે. અહમદ કહે છે કે પપ્પા, તમે મને કેટલી વખત કહી દીધા છો, હું મારો ખ્યાલ કરીશ. ટ્રેન ઉપડવાને બે જ મિનિટની વાર હોય છે તો એનો બાપ એને ધીમા અવાજે કહે છે કે અહમદ, જો તું ડરી જા, કારણ કે પહેલી જ વખત તું સફર કરી રહ્યો છે, તને બીક લાગે તો આ ચિઠ્ઠી વાંચજે. એમ કહી અને અહમદનો બાપ એના શર્ટના ખિસ્સામાં એક ચિઠ્ઠી નાખી દે છે. હવે ટ્રેન ઉપડી જાય છે. અહમદ એકલો છે, ટ્રેનમાં બેઠો છે, એના મા બાપ વગર પહેલી જ વખત એ સફર કરે છે. બારીમાંથી સીનરીને જોતો હોય છે. એના જ કમ્પાર્ટમેન્ટમાં એની આજુબાજુ બીજા મુસાફરો અવાજ કરતા હોય છે, કોઈક દાખલ થતા હોય છે, બીજા બહાર નીકળતા હોય છે. ત્યાં તો સડનલી અહમદને દિલમાં એક વિચાર આવ્યો કે હું એકલો જ છું. ત્યાં તો જોઈ છે કે એક મુસાફર તેને દયાની નજરે જુએ છે. હવે અહમદ જરાક અનકમ્ફર્ટેબલ થઈ જાય છે. હવે થોડુંક એના દિલમાં એક જાતનો ખોફ આવે છે, એને ડર લાગે છે. માથું નીચું કરીને સીટના એક ખૂણામાં બેસી જાય છે અને એના આંખમાં આંસુ આવી જાય છે. એ ટાઈમે એને યાદ આવે છે કે એના બાપે એને એક ચિઠ્ઠી એના ખિસ્સામાં નાખી હોય છે કે જ્યારે તું તને ડર લાગે તો તું આ ચિઠ્ઠી ખોલીને વાંચજે. એ ધ્રુજતા હાથે એ ચિઠ્ઠીને કાઢે છે અને વાંચે છે તો એમાં લખેલું હોય છે કે બેટા, તું વ્યાધિ નહીં કર, અમે તારી બાજુના જ કમ્પાર્ટમેન્ટમાં બેઠા છે. આ આપણી જિંદગીનું એક લેસન છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને દુનિયામાં એકલા જ મોકલ્યા છે. આપણા પોકેટમાં પણ એણે ચિઠ્ઠી નાખી છે કે હું તારી જ સાથે આ દુનિયાની મુસાફરી કરી રહ્યો છું. જો તને ડર લાગે કે ક્યારે તું ઉદાસ બની જા, કે તને એમ લાગે કે આ મુશ્કેલીમાંથી હું કેમ પસાર થઈશ, તો હું તારી ઘણી જ નજદીક છું. તું મારા ઉપર પૂરો ભરોસો રાખજે. બસ આખિરમાં દુઆ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે. આપણા જમાનાના ઇમામને ઝુહુર ફરમાવે અને આપણને તેના મદદગારોમાં સામેલ કરે. آمين يا رب العالمين ربنا تقبل منا إنك أنت السميع العليم والسلام عليكم ورحمة الله وبركاته.